विश्वं दर्पण दृश्यमानमगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनिमायया बहिर्बोध भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमिदम् श्रीदक्षिणामूर्तये 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 नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
नमः शिवाय ॐ नमः शिवाय
शिव 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 नमः शिवाय
नमः शिवाय ॐ 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 नमः शिवाय
शिवाय नमः नमः शिवाय
शिवाय नमः नमः शिवाय
शिवाय नमः नमः शिवाय
शिवाय नमः नमः शिवाय
नमः शिवाय ॐ 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 नमः शिवाय
भगवान ने વેદોમાં શિવ કહેવામાં આવ્યા. શિવ, શિવનો અર્થ થાય છે જે કલ્યાણ સ્વરૂપ છે, તે જેમાં કોઈ પણ પ્રકારનું અમંગલ નથી. મંગલ જ મંગલ, પરમ મંગલમય, પરમ કલ્યાણમય અને પરમ કલ્યાણ કર પાછા કરનારા પછી. પોતે કલ્યાણ સ્વરૂપ છે અને જે શરણ લે છે તેનું કલ્યાણ કરે પણ છે. એટલે પરમ કલ્યાણમય પણ ખરા અને પરમ કલ્યાણ કારક કર પણ ખરા. તેને શિવ કહેવામાં આવે છે. સદાશિવ, સદાને માટે કલ્યાણકારક. તો માનવ પોતાના જીવનમાં ચાહે છે પરમ કલ્યાણને, પરમ સુખને ચાહે, પરમ શાંતિની ઝંખના રાખે, કલ્યાણને ચાહે. કોઈ પોતાનું અકલ્યાણ ચાહતું નથી, કોઈને પણ અમંગલની ઈચ્છા નહીં, કોઈને દુઃખની ઈચ્છા નથી, કોઈને અશાંતિની ઈચ્છા નથી, કોઈને મરવાની પણ ઈચ્છા નથી. સિવાય કે બહુ દુઃખ આવી પડે તો થોડો વખત એમ થાય કે આના કરતા મરી જઈએ તો સારું, પણ ખરેખર મરણ આવે તો પછો વિચાર માણસ કરે કે મરવા જેવું હમણાં નહીં, આ દુઃખ દૂર થઈ જશે. આશા બંધાય છે, માણસ જીવે છે. અસાધ્ય રોગી હોય, ગમે તેટલા ઉપાયો કરે છતાં પણ રોગ દૂર ન થાય, તો કેટલીક વાર એને એમ થઈ જાય કે મરી જઈએ તો સારું, શરીર હવે પડી જાય તો સારું. ઘરમાં બનતું જ ના હોય તો વાસણો ખખડે તેમ રાત દિવસ ખખડાટ થયા જ કરતો હોય માણસનો, તો પણ એકમેકની રાહ જુએ કે એકમેકમાંથી હવે આ ઓછું થઈ જાય તો સારું, મરી જઈએ તો સારું, વાતાવરણ કંઈક સારું બને. પણ મોટાભાગના માણસોને મરવાની ઈચ્છા નહીં, માણસોને પણ નહીં પણ જીવજંતુને પણ નહીં. એક નાની કીડી ઘરમાંથી જતી હોય એને પકડવા આપણે કોશિશ કરીએ તો કીડીને કોણ જાણે ક્યાંથી ખબર પડી જાય, આપણે હાથ મૂકીએ તે પહેલા તે બીજે રસ્તેથી ચાલવા માંડે. આમ આપણે કહીએ કીડીને કંઈ ભાન નહીં, કંઈ જ્ઞાન નહીં, પણ આપણને એમ લાગે કે કીડીને પણ થોડુંક ભાન તો હશે જ, નહીં તો તેના માર્ગમાં આપણે હાથ મૂક્યો તો આપણા હાથને એક તરફ રાખીને બીજી તરફથી કેવી રીતે ચાલી. આપણે જેમ જેમ એને પકડવાની કોશિશ કરીએ તેમ ઝડપથી આગળ વધે. તો કોઈને પણ મરવાનું ગમતું નથી અને છતાં પણ જવું પડે છે, તે હકીકત છે, નિશ્ચય. જો આપણે છૂટ આપી દઈએ કે હવે બધાએ રહેવાનું જ છે, કોઈએ હવેથી જવાનું નથી, તો એક તો વસ્તી વધારો વધી જાય. અત્યારે જ લોકો બૂમો પાડે છે કે વસ્તી બહુ વધતી જવાની, અને આવતા 50 વર્ષ, 40 વર્ષ, 30 વર્ષમાં ઘણી વસ્તી થઈ જશે દુનિયાની. અત્યારથી જ બૂમો પાડવા માંડ્યા છે. તો હવે જો કાયદો કરે પ્રભુ કે જે ગયા છે તેમને પાછા બોલાવવાના નથી, કાયમનો વિઝા, ગ્રીન કાર્ડ આપી દેવાનું, નાગરિક બનાવી દેવાના દુનિયાના, અને નવાઓ આવશે પણ ગયેલાઓ પાછા નહીં આવે, દુનિયામાં જ રહેશે. તો હાહાકાર મચી જાય, ઘરડાઓ તરત જ કહેવા માંડે કે અમારું શું, આ દાંત તૂટી ગયા અમારા, આંખે દેખાતું નથી, શરીર એકદમ હવે ઢીલું થઈ ગયું, કામ કરી શકે તેવું નથી, અમે તો રાહ જોઈએ છીએ કે ક્યારે હવે મરણ આવે તો કંઈક નવું શરીર મળે. અને આ તો કાયદો ભગવાને કર્યો, ભગવાનને કાંઈ બુદ્ધિ હોય એવું લાગતું નથી. જે અસાધ્ય દર્દના વ્યાધિના શિકાર બનેલા તે મરણની રાહ જોઈને બેઠેલા ઘરમાં ને હોસ્પિટલમાં તેમને કહેવામાં આવે કે હવે કાયદો કર્યો પ્રભુએ, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ લાવ્યા છે ભગવાન, કે હવે કોઈને પાછા બોલાવવાના નથી, તો કે મરી ગયા આપણે તો હવે આ કેન્સરની વ્યાધિને, ટીબીના દર્દો, આમાંથી કેવી રીતે હવે છૂટીશું આપણે. જેમને ઘરમાં કંઈક બનતું નથી તેવા માણસોને પણ બહુ દુઃખ થવાનું, ગરીબોને પણ બહુ જ દુઃખ કે આવી જિંદગી કેવી રીતે આપણાથી જીવાય. એટલે ભગવાનની સામે મોરચા નીકળે, સરઘસ નીકળે, ભગવાન બોયકોટ, ભગવાન બોયકોટ, આ નવું ક્યાંથી, આને વળી તૂટ નીકળ્યું, મરણ બહુ સારું હતું, બ્લેસિંગ ઇન ડિસ્ગાઈઝ. ગુહ્ય રૂપે છુપી રીતે આશીર્વાદ. વાતાવરણ બદલવાની તક મળતી હતી માણસને, નવું શરીર બદલવાની તક મળતી હતી. તે તો આ બંધ થઈ ગયું હવે. એટલે ભગવાને બહુ વિચાર કરીને સંસારમાં મરણ રાખ્યું, શરીરનું મરણ રાખ્યું છે, આત્માનું તો મરણ છે જ નહીં. તો તે પ્રભુને શિવ કહેવામાં આવે, કલ્યાણકારક. પરમ કલ્યાણ કરનારા, કોઈનું અકલ્યાણ કરતા જ નથી, કોઈનું અમંગલ ઇચ્છતા પણ નથી. જીવો પણ એમ ઇચ્છે છે કે અમારું મંગલ થાય, અમારું કલ્યાણ થાય, અમને સુખ મળે, અમને શાંતિ મળે. ઈચ્છા બધા જ જીવો આવી કરે છે, અને છતાં પણ કોઈ કોઈ જીવને જ સુખ, કોઈ કોઈ જીવને જ શાંતિ મળે છે. કોઈ કોઈ જીવ જ પોતાના જીવનકાળ દરમિયાન દંડ્યતાનો શ્વાસ લઈ શકે. વધારે ભાગે તો જીવો ફરિયાદ જ કરતા હોય છે, લગભગ આવું થતું હોય છે. એક ભાઈ મારી પાસે અવારનવાર આવતા હતા, મને કહેવા માંડ્યા એક દિવસ કે ઠેકાણું પડતું નથી. એટલે શું ઠેકાણું પડતું નથી? એના ઘણા અર્થો થાય. નોકરી મળતી નથી, ઘર મળતું નથી. તો કે ના, તેવું નથી. ઘર તો છે, નોકરી છે, પણ કોઈ સુયોગ્ય પાત્ર મળતું નથી લગ્ન કરવા માટેનું. તે ઠેકાણું પડતું નથી. મેં કહું, સુખી છો? શું કામ દુઃખ માનો છો? સુખી. જે ઠેકાણે પડેલા પોતાને માને છે તેમનો સર્વે કાઢો, પૂછી આવો. 90% દુખિયારા છે દુનિયામાં. 90% હજુ ઠેકાણે પડ્યા નથી. મનમાં એમ માને કે ઠેકાણે પડી ગયા, આપણે રજીસ્ટર્ડ મેરેજ થઈ ગયા, હવે વિધિપૂર્વક થઈ ગયા. પણ ખરેખરું ઠેકાણું બધાનું પડતું નથી. પૂછી આવો તમે, તો તમે તો સુખિયા છો. તો કે ના, હું રહી ગયો, મારે તો ઠેકાણે પડવું છે, આશીર્વાદ આપો. ઠીક છે, મળી જશો. તમારા કર્મ સંસ્કારો પ્રમાણે પડશો, પ્રયત્ન કરો. તો કે હું જો ઠેકાણે પડું તો મને શાંતિ મળે. અને તેમ કરતા કરતા એક દિવસ પછી આવ્યા કંકોત્રી આપવા. મેં કહ્યું, કોની છે? તો કે મારા લગ્નની કંકોત્રી છે. ઠેકાણે હવે હું પડવાનો? મેં કહ્યું, નહીં પડવાના હો. લગ્ન થાય એટલે કાંઈ ઠેકાણે પડ્યા તેમ ન સમજતા. તો કે બહુ સારું પાત્ર છે, ઘણું સારું. મેં કહ્યું, સારા પાત્રો પણ પાછળથી ખરાબ નીકળે. પરણવાનું હોય ત્યાં સુધી સારા 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 કહેવડાવે, અને જ્યારે ખરેખર પરણ્યા પછી પોતાનું પોત પ્રકાશે. પણ ઈચ્છીએ કે તમે ઠેકાણે પડો, તમારે પડવું હતું, તો લગ્ન થઈ ગયું. અને પછીથી પાછું એકાદ વર્ષ થયું એટલે મારી પાસે આવ્યા કરે કે ઠેકાણું પડતું નથી, હજુ પડતું નથી. તમારું તો પડી ગયું, ક્યારનું? એક વર્ષ થઈ ગયું જૂનું તમારું લગ્ન. તો કે પણ ઠેકાણું પડતું નથી. શું ઠેકાણું પડતું નથી? તો કે પાટો બેસતો જ નથી. હું કહું તે પહેલે એને ગમતું નથી, ને એ કે તે મને ગમતું. પૂર્વજન્મના કોણ જાણે કેવા સાપ નોળિયા જેવા સંબંધો અમારા, બિલકુલ ફાવતું જ નથી. તમે કોઈ વિચાર નહોતો કર્યો પહેલા? તો કે વિચાર પૂરો કરેલો, જોશીઓને પૂછાવેલું, જન્માક્ષરો લઈ ગયેલા, પ્રશ્નો પૂછાવેલા, ઘણું બધું કરેલું, અને તે છતાં પણ ઠેકાણું પડ્યું નથી. તમે કહો હવે પાડો ઠેકાણું, શું થાય? પાડો. તો કે હવે બદલીએ તો ઠેકાણું પડે. બદલો તો પાછું આના કરતા ખરાબ મળે, એવું થોડું કે સારું જ મળશે. માટે જ્યાં છો ત્યાં રહીને તમે તમારું ઠેકાણું પાડો તો સારી વાત છે. ધીરે ધીરે વ્યવસ્થિત થાવ. સંસાર તો આવો જ છે, આપણી ઈચ્છા પ્રમાણે બધું થતું નથી. આપણે જેવી યોજનાઓ બનાવીએ છીએ તેવી સદાકાળ બનતી નથી. આપણે ન ધારી હોય તેવું કેટલુંક થઈ જાય છે. માટે આપણે પહેલા આપણું ઠેકાણું પાડવું પડે છે, પછી બીજાઓ પાસેથી થોડીક આશાઓ આપણે રાખવી પડે છે. તે હજુ સુધી તેમનું ઠેકાણું પડ્યું નથી. હજુ સુધી અવારનવાર મને મળે, દર વર્ષે મળે છે. ગુજરાતમાં જઉં છું ત્યારે આવે છે. હું એમને પૂછું છું, કેમ ઠેકાણું પડ્યું? તો કે મુસીબત છે, હજુ પડ્યું નથી. મોટી ઉંમર હવે તો થઈ ગઈ, લગ્ન જીવનને લગભગ 25 વર્ષ થઈ ગયા, હજુ ઠેકાણું પડ્યું નથી. તો કે હવે તો મરીએ તો ઠેકાણું પડે, કે જીવનમાં કંઈ ઠેકાણું પડે તેવું લાગતું નથી. ત્યારે અમારે શું લાવા તમે લીધા? લો, મેં તમને કહ્યું હતું કે કઈ મજાની વાત નથી, આ એકલા છો ત્યાં સુધી સારું છે. તો કે હવે સમજાય છે, પણ પડી ગયા એટલે શું થાય? હવે તો જેમ છે એમ પૂરું કરવાનું છે. તો માણસ સુખની ઈચ્છા રાખે, શાંતિની ઈચ્છા રાખે છે, અને છતાં પણ બહુ ઓછા માણસોના નસીબમાં સુખ અને શાંતિ હોય, બહુ ઓછા માણસો. અને એનું મોટામાં મોટું કારણ એ છે આપણા શાસ્ત્રો કે છે કે જે શિવ સ્વરૂપ છે, કલ્યાણ સ્વરૂપ પરમાત્મા છે, તેનું શરણ જીવ લેતો નથી. આ મોટી વાત છે. સંસારના બધા જ પદાર્થો, સંસારના બધા જ વિષયો ભેગા મળીને પણ માનવને શાંતિ આપી શકતા જ નથી, માનવને સુખ આપી શકતા જ નથી. બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક ઠેકાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતાની પત્નીને કહે છે, પોતાની પત્ની યાજ્ઞવલ્ક્યની બે પત્નીઓ હતી, એક પત્નીનું નામ મૈત્રી અને બીજી પત્નીનું નામ કાત્યાયની. બે પત્નીઓ, કાત્યાયનીને સંસારના વિષયો જ વાલા લાગી અને મૈત્રી હતી એને આત્મજ્ઞાનની વાતો ગમતી હતી. બંને પત્નીઓ એક જ ઘરમાં રહે છતાં બંનેનો સ્વભાવ જુદી જુદી જાતનો હતો. યાજ્ઞવલ્ક્ય ઋષિમુનિ ઘણા મોટા વિદ્વાન પુરુષ તે જમાનાના, રાજા જનક જેવા પણ એમનું બહુમાન કરતા હતા. તો એક દિવસ મહર્ષિ યાજ્ઞવલ્ક્યને એવી ઈચ્છા થઈ કે હવે મારે વનમાં જવું, વનમાં જઈને શિવની, પરમાત્માની ઉપાસના કરું, પરમાત્માની આરાધના કરું, ભક્તિ કરું, તપશ્ચર્યા કરું અને પરમાત્માનું દર્શન કરું તો મારું જીવન ધન્ય બની જાય, મનુષ્ય જીવન ફરી ફરી મળવાનું નથી. એટલે પોતાની બંને પત્નીઓને બોલાવીને વાત કરી કે મેં વનમાં જવાનો વિચાર કર્યો છે તપશ્ચર્યા કરવા માટે. કાત્યાયનીએ કહ્યું કે જેટલા વહેલા જશો તેટલા સુખી થશો. કાત્યાયનીને સંસારના વિષયોમાં જ રસ હતો કે અહીંયા તમે ઘરમાં છો તો અમે સ્વતંત્ર રીતે કંઈ કરવું હોય તો હંમેશા તમે વચ્ચે ટોક ટોક કર્યા જ કરો છો, તો વનમાં જો જાઓ તો કેટલી આઝાદી અમને મળે, વહેલા જ જાઓ. પણ બીજી જે પત્ની હતી મૈત્રી, જ્ઞાનમાં એને રસ, એને તરત જ યાજ્ઞવલ્ક્યને કહ્યું કે તમે વનમાં શું કામ જવા માંગો છો. એટલે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે કહ્યું કે વનમાં હું તપશ્ચર્યા કરવા જવા માંગુ છું. એટલે મૈત્રીએ પૂછ્યું કે ઘરમાં તપ ન થાય? તપ તો ઘરમાં પણ થાય, તપ વનમાં પણ થાય, તપ ઘરમાં પણ થાય, તો તપ માટે વનમાં જવાની જરૂર? તમે તો પંડિત છો, વિદ્વાન છો, શાસ્ત્રોને સારી પેઠે જાણો છો. તો મહર્ષિ યાજ્ઞવલ્કે કહ્યું કે બરાબર છે, તપ ઘરમાં થાય, તપ વનમાં થાય, તપ તો માણસના મનથી કરવાનું છે. જ્યાં હોય ત્યાં મન અનુકૂળ હોય તો તપ થાય, ભક્તિ થાય, બધું થાય છે. પરંતુ મને એમ લાગે છે કે થોડો વખત હું સ્થાન બદલું, વાતાવરણ બદલું, સંજોગો બદલું અને એકાંતમાં જઉં. અત્યાર સુધી મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું પણ તે જ્ઞાન તો શાસ્ત્ર જ્ઞાન છે, હજુ મને અનુભવ જ્ઞાન મળેલું નથી, એટલે મારે એકાંતમાં જવાનો વિચાર. ત્યારે મૈત્રીએ કહ્યું કે તમે જો એકાંતમાં જઈને તપશ્ચર્યા કરવા માંગતા હો તો હું પણ ઘરમાં રહેવા માંગતી નથી, હું પણ તમારી સાથે જવા માંગુ. તમે જેમ તમારી કાયાનું કલ્યાણ કરવા માંગો છો તેમ હું પણ મારી કાયાનું કલ્યાણ કરવા માંગુ છું. અને સ્ત્રીનો ધર્મ છે કે પતિની સેવામાં રહેવું જોઈએ, તો તમે વનમાં જાઓ તો ત્યાં પણ હું તમારી સેવા કરવા માટે આવીશ, તમારા માર્ગમાં બાધક નહીં બનું, તમને ઉપયોગી થઈશ, તમારી સેવા કરીશ. અને પછી મૈત્રીએ પૂછ્યું યાજ્ઞવલ્ક્યને કે તમે જે શાંતિ મેળવવા માંગો છો, જે સુખ મેળવવા માંગો છો, જે આનંદ મેળવવા માંગો છો, જે શિવ સ્વરૂપ પરમાત્માને પામવા માંગો છો, તેમની પ્રાપ્તિ, તે સુખની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ અહીંયા રહીને થાય તેમ નથી લાગતું તમને? તો મહર્ષિ યાજ્ઞવલ્ક્યે કહ્યું, મૈત્રી, સંસારના બધા જ વિષયો, સંસારના બધા જ ભોગ પદાર્થો, સંસારની સંપત્તિ, ઐશ્વર્ય, ધન એક સાથે એકઠું થઈ જાય અને માણસને મળી જાય તો પણ માણસને સુખ નહીં મળી શકે, માણસને શાંતિ નહીં મળી શકે. આખા વિશ્વનું સુવર્ણ માણસની પાસે આવી જાય, આખા વિશ્વનું માણસ, માનવની પાસે ધન ભંડાર આવી જાય અને છતાં પણ માનવને શાંતિ સાંપડતી નથી, સાંપડતી પ્રાપ્ત નહીં થાય શાંતિ. જ્યાં સુધી કામનાઓ અને વાસનાઓ માણસના મનને ઘેરી વળી છે, જ્યાં સુધી માણસ મન અને ઇન્દ્રિયોનો ગુલામ છે, ત્યાં સુધી એને શાંતિ કોઈ પણ પદાર્થ વિશ્વનો આપી શકે નહીં, સ્વર્ગ પણ શાંતિ આપી શકે નહીં. આ મને બરાબર સમજાયેલું છે એટલે હું જોઉં છું. તો મૈત્રી બહુ જ સમજુ હતી, પ્રાચીન કાળમાં આપણા દેશમાં કેવી સ્ત્રીઓ થતી હતી તેનો ખ્યાલ આપણને આવે છે. આપણા શાસ્ત્રો વાંચવાથી ખ્યાલ આવે છે. આપણે માનતા કેટલાક લોકોએ આપણને એવું શીખવાડ્યું, ખાસ કરીને પરદેશી માણસોએ શીખવાડ્યું કે તમારા દેશમાં સ્ત્રીઓને ગુલામ તરીકે માનવામાં આવતી, તમારા દેશમાં સ્ત્રીઓને ભણાવવામાં આવતી નહીં, તમારા દેશમાં સ્ત્રીઓને હડધૂત ગણવામાં આવતી, પછાત માનવામાં આવતી, એવું શીખવાડ્યું. અને આપણા ભણેલા કેટલાક લોકોએ પણ તે વાત માની લીધી, કારણ કે આપણા શાસ્ત્રોને વાંચ્યા નહોતા એટલે આવું માન્યું. પણ આપણા શાસ્ત્રોને વાંચીએ તો આપણને સમજાય છે કે આપણા દેશમાં તો પ્રાચીન કાળમાં પણ સ્ત્રીઓનું ઘણું સન્માન થતું હતું અને સ્ત્રીઓ બહુ જ ભણેલી નીકળતી હતી. આ મૈત્રી પણ એવી જ સ્ત્રી છે. એ મૈત્રીએ પોતાના પતિ યાજ્ઞવલ્ક્યને કહ્યું કે જુઓ, તમે વનમાં જવા માંગો છો, મને તમે એમ કહો છો કે આ સંપત્તિ તમારા બંનેની વચ્ચે વહેંચી આપીએ જેથી પાછળથી ઝઘડો ન થાય, તો આ સંપત્તિથી ધનથી સુખ મળે એમ છે, પરમાત્માનો સાક્ષાત્કાર થાય તેમ છે. એટલે યાજ્ઞવલ્કે કહ્યું, મૈત્રી, અમૃતત્વસ્ય આશા નાસ્તિ વિત્તેન. અમૃત પદાર્થની આશા, શિવ તત્વ જે પરમાત્મા છે તેનો સાક્ષાત્કાર વિત્તેન, ધનથી થતો નથી, ધનથી નહીં થાય. તો પછી મૈત્રીએ કહ્યું, યેનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ કિમહમ તેન કુર્યામ. કેટલા સરસ શબ્દો કયા મૈત્રીએ, કે જેનાથી હું અમર ન બનું, જેનાથી મને પરમ શાંતિ ના સાંપડે, જેનાથી મને પરમાત્માનું દર્શન ન થાય, તે સંપત્તિને, તે વિષયોને, તે પદાર્થોને લઈને હું શું કરું, આ મારે જોઈતું નથી. જે નાશવંત છે તે મારે જોઈતું નથી, મારે તો અવિનાશીની પ્રીતિ કરવી છે. બોલો, કેવી મોટી વાત છે. હજારો વર્ષો પહેલા ભારતની એક સન્નારી આ વાત કહે છે. તો સ્ત્રીઓ કાંઈ પછાત થોડી હતી, આપણા દેશમાં ઘણી આગળ હતી. અને મૈત્રીની આ વાત સાંભળ્યા પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યને એને માટે પ્રેમ પેદા થયો. એણે કહ્યું, તું મારી પાસે બેસ, હવે હું તને પરમાત્માનો માર્ગ બતાવું, પરમાત્મા જે શિવ સ્વરૂપ છે તેમનું દર્શન કેવી રીતે થાય તે કહી બતાવું, સુખ કેવી રીતે સાંપડે, શાંતિ કેવી રીતે મળે તે પણ હું તને કહી બતાવું, જેથી જીવનનું કલ્યાણ થાય અને પછી આપણે બંને એકાંત વનમાં જઈશું તપશ્ચર્યા કરવાને માટે, એકાંતમાં રહીશું. કારણ કે મારું મન હવે સંસારમાં નથી, મારું મન હવે સંસારમાં નથી, અને મન સંસારમાં ન હોય તો એકાંતમાં રહેવું વધારે સારું છે. મારું મન હવે ભોગોમાં નથી, મારું મન હવે વિરક્તિનો અનુભવ કરે છે, મારું મન હવે સંસારની સુખ સાહેબીઓમાં પણ પ્રસન્ન થતું નથી. હવે મારા મનને સમજાઈ ગયું કે સંસારના બધા પદાર્થો નાશવંત છે. કબીર સાહેબના શબ્દોમાં કહીએ તો, મન લાગુ મેરો યાર ફકીરી, મન લાગુ મેરો યાર ફકીરી. બોલવાની શક્તિ હોય તો બોલજો, અમે તો બોલીએ જ છીએ પણ તમે બોલજો. મન લાગુ મેરો યાર ફકીરી,
મન લાગુ મેરો યાર ફકીરી.
જો સુખ પાયો રામ ભજન મે,
જો સુખ પાયો રામ ભજન મે.
ફકીરીમાં મન તો લાગે, પણ તમે ઘણા ફકીરોને જોજો, ગાંજા ચલો, સિગરેટો બીડીઓ, ચાના પ્યાલાઓ, ભક્તો આવે તો પણ બેટા ચા પીઓ, બેટા ચલો દમ લગાવો, આમાં પડી જાય છે ઘણા ફકીર થયા પછી. એટલે કબીર સાહેબ તરત જ લખે છે, પોતે કહ્યું કે મારું મન ફકીરીમાં લાગ્યું, કોઈ એમ ન સમજે કે આમનું મન પણ આવી જ ગાંજા ચલમની ફકીરીમાં લાગ્યું હશે, કે ફરવાની ફકીરીમાં, આજે આ ગામમાં તો કાલે પેલા ગામમાં, આજે આના રોટલા ખાધા કાલે આના રોટલા ખાધા, એમાં નહીં, રામ ભજનમાં. પ્રભુના સ્મરણમાં મારું મન લાગ્યું છે, કબીર સાહેબ કહે છે. એવી ફકીરી છે. ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. કબીર સાહેબે ફકીરની વ્યાખ્યા આપી. સાચો ફકીર કોણ? તો કે ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. જેને પોતાની ફિકર જ નથી, ફિકરની ફાકી કરીને ખાઈ ગયો છે. જેણે પ્રભુના ઉપર પૂરેપૂરો ભરોસો રાખ્યો તેને ફિકર નથી. પણ જે પ્રભુના ઉપર ભરોસો રાખતો નથી, બધો જ બોજો પોતાના માથા પર લઈને ફરે છે, એને ફિકર છે. તો ફિકરની જે ફાકી કરે છે તે સાચો ફકીર. કબીર સાહેબ આ વાત કરે છે કે ભાઈ મને તો કોઈ ફિકર નથી, મેં તો બધું પ્રભુને સમર્પિત કરી દીધું. શિવ સ્વરૂપ પ્રભુને સમર્પિત કર્યું, મારું મન તો પ્રભુના સ્મરણમાં લાગ્યું. જો સુખ પાયો રામ ભજન મે,
જો સુખ પાયો રામ ભજન મે,
સો સુખ નાહી અમીરી મે,
સો સુખ નાહી અમીરી મે,
અન લાગો મેરો યાર ફકીરી મે,
મન લાગો મેરો યાર ફકીરી મે.
કોઈ કોઈ એવા પાત્રો હોય છે ભાઈ, એમ ના માનતા કે હિન્દુસ્તાનમાં જ હોય. અમારા સર્વેશ્વરી માં જેવા પાત્રો હિન્દુસ્તાનમાં જ હોય, મીરાબાઈ અમારા આધુનિક જમાનાના મીરાબાઈ તેવા પાત્રો આપણા દેશમાં જ હોય એવું નહીં, અહીંયા પણ હોય છે. બોલો, સર્વેશ્વરી માં તો ગુજરાતનું પાત્ર છે. બીએ બીએડ ભણતર, હાઈસ્કૂલનું ભણતર, કોલેજનું ભણતર, અને પછી સાધના વિદ્યાભવનમાં પ્રિન્સિપાલ, સુરત પ્રાથમિક વિભાગમાં પ્રિન્સિપાલ, સુખી. પણ રામ ભજનમાં મન લાગ્યું. બોલો, ઉગતી યુવાનીમાં, બહુ અઘરું કામ છે, ઘરડાઓને લાગતું નથી, ઉગતી યુવાનીમાં લાગી ગયું, મૂકી દીધું. ચાલુ નોકરીનું રાજીનામું આપી દીધું. બોલો, કેટલી મોટી વાત છે, બહુ જગરૂ. માણસો નોકરીઓ શોધે છે, ભારતમાં તો નોકરીઓ માટે લાંચ આપવી પડે. બેંકમાં તમારે નોકરી લેવી હોય તો આજે ભારતમાં એવી દશા થઈ ગઈ છે કે 10-10 હજાર રૂપિયા મેનેજરને આપવા પડે છે. અમુક ઠેકાને પોલીસ ખાતામાં નોકરીઓ જોઈતી હોય તો 5,000-10,000 જેવી પોલીસ ખાતાની પોસ્ટ તે રીતે પૈસા આપવા પડે. લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ આવું છે. એ જમાનો છે અત્યારે, નોકરી વગર જીવન કેમ જીવાય. ત્યારે આ ચાલુ નોકરી મૂકી દીધી, કારણ કે પ્રભુમાં મન લાગ્યું. સમજાઈ ગયું કે પ્રભુનું જ હવે ભજન કરવું આપણે, જીવન એ માટે જ વાપરો. ચાલો, જીવન તો ચાલ્યું જાય છે, કાંઈ સાર નથી ઈશ્વર સિવાય કશો જ. બધા સમજે છે, પણ કરે છે કોણ? સમજનારા તો બધાય છે, પણ કરવું એ જ મોટી વાત છે ને. મોટા મોટા પંડિતો હોય, મોટા મોટા ઉપદેશકો હોય, આમ વ્યાસપીઠ પર બેસીને ઉપદેશ આપે આપણને કે સંસારમાં કાંઈ સાર નથી, છતાં પણ એમને સાર પાછો દેખાતો હોય. બોલવામાં સાર ન હોય, સાર દેખાતો હોય. ચાલવાની જ મહત્તા છે, ચાલવાનું. ચાલનારા કોઈક જ હોય છે, આત્મબળવાળા માણસો. છોડી દીધું તરત જ, સાપ કાચડીને છોડે તેમ છોડી દીધું. 2 વર્ષ થઈ ગયા એ વાતને તો બોલો. આનંદ કરે છે, પ્રભુનું સ્મરણ કરે છે, આનંદ કરે છે. તો એવી રીતે નામસ્મરણમાં પ્રભુની અંદર જેને મન લાગે છે તેવા પાત્રો આ દેશમાં થાય. એકવાર અમે ઇંગ્લેન્ડમાં ગયેલા, બોલ્ટન શહેર, 1977 અને બોલ્ટનથી લગભગ 150 માઇલ દૂર એક જગ્યા, ત્યાં એક શ્રીમંતની છોકરી રહે, અંગ્રેજ છોકરી, શ્રીમંતની. હવે એની બહુ મોટી પ્રોપર્ટી, કેટલા એકર તો જમીન, એની અંદર અનાજ થાય, ફળ થાય, શાકભાજી થાય, બધું થાય. મોટરો ઘણી, અને ત્યાં એકની અનેક મોટરો, નોકર ચાકર બધા પુષ્કળ, સુખી. એક જ છોકરી, એના માતા પિતાની એક જ છોકરી, એટલી બધી સંપત્તિ. પણ કોણ જાણે એને શું થઈ ગયું. નાનપણથી એને ઈસા મસીહના સંસ્કારો મળેલા, એને સેવાની ભાવના મનની અંદર કે ભાઈ આપણે માટે તો બધા જીવે, બીજાને માટે જીવીએ ત્યારે ખરું, એના મનની અંદર થઈ ગયું. એટલે એણે સંકલ્પ કર્યો કે મારે પરણવું નથી. પહેલો સંકલ્પ એ કર્યો. પછીથી એણે બીજો સંકલ્પ કર્યો કે ગરીબોની સેવા કરવી છે, જેમને જેમને સેવાની જરૂર છે તેમની સેવા મારે કરવી. આ સંકલ્પ કર્યો. પ્રભુની કૃપાથી સદબુદ્ધિ એને જાગી, આ સંકલ્પ કર્યો. માતા પિતાને વાત કરી કે આવી મારી ઈચ્છા છે. તો કે બહુ સારું, આનાથી વધારે શું પરણીને શું સુખ છે, તમાચો મારી અને ગાલ લાલ બને એટલું સુખ થોડો વખત દેખાય આપણને. સાચું સુખ બધાને કાંઈ પરણ્યા પછી થોડું મળે છે. ઘણાને તમે કોક પાછા આવી જાઓ તો કેટલાક તો પાછા આવીએ જાય, હજુ પાછા આવતું નથી. સુખ મળ્યું એવા તો બહુ થોડા જ માણસો. સુખ મેળવવા માણસ જાય છે ખરો, પણ બધાના હાથમાં સુખ આવતું નથી. બહુ મુશ્કેલ. તો કે મારે લગ્ન કરવું નથી, તો કે બહુ સારું. મારે ગરીબોની સેવા જ કરવી, તો કે બહુ સારું. માતા પિતાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો. માં સર્વેશ્વરીને પણ માતા પિતાનો સહયોગ મળ્યો છે. માતા પિતા વચ્ચે આવતા નથી, વચ્ચે આવતા જ નથી. અને આપણો જો મક્કમ નિર્ધાર હોય તો કોઈ વચ્ચે આવી શકતું નથી. આવી શકે આપણો મક્કમ નિર્ધાર, પણ આપણા જ પગ ઢીલા હોય તો બધા આપણને કે બોલો. એક જણને બદ્રીનાથ જવું હતું, એના પગ પણ ઢીલા, એટલે જોશી પાસે કે હું અણસાલ બદ્રીનાથ જઉં. તો કે જોજો, જ્યોતિષ શાસ્ત્ર એમ કહે છે કે આ વર્ષે વરસાદ વધારે પડવાનો, રસ્તા તૂટવાના, એટલે પગ ઢીલા. બીજા એક મિત્ર પાસે ગયા, ભાઈ આપણે આ વર્ષે બદ્રીનાથ જવું. તો કે આ વર્ષે મારે જવા એવું નથી, ધંધો આ વર્ષે મારો બહુ ચાલે સારો, બે વર્ષ પછી જઈશું. પગ ઢીલા. પોતાનો નિર્ણય નહોતો ને, એટલે બધાને પૂછવા માંડે કે જો. પછી પંચાંગ કાઢ્યું કે માં શું દેખાય, તો પંચાંગમાં લખાયેલું કે અષાઢ ને શ્રાવણ ધોરી વરસાદના છે આ વર્ષે. એટલે વળી પગ ઢીલા થઈ ગયા. પડ્યો નહીં જો કે એ વર્ષે વરસાદ પંચાંગમાં લખ્યા પ્રમાણે, પણ વાંચવાથી પગ ઢીલા થઈ ગયા. રસ્તા તૂટ્યા નહીં, પાછળથી એને ખબર પડી દિવાળી આવી તારે કે રસ્તા તો સારામાં સારા હતા, પણ હું ગયો નહીં. બોલો, આપણા જ પગ ઢીલા હોય તો કોઈ કામ થતું નથી, પણ આપણો જો મક્કમ નિર્ધાર હોય તો બીજી અનુકૂળતાઓ આપોઆપ થઈ જાય. આપોઆપ છોકરીને અનુકૂળતા થઈ, એના માતા પિતાની પણ અનુકૂળતા, અને થોડો વખત થયો એટલે માતા પિતા સ્વર્ગવાસી થયા. છોકરીના નામે બધી જ સંપત્તિ, ઘણી મોટી સંપત્તિ છે. ઓહો, તો આ છોકરીએ વિચાર્યું કે આ મોટી પ્રોપર્ટીમાં હું રહું એના કરતા ગરીબ તરીકે રહું, સાદું જીવન જીવું, સાદું નાની જગ્યા મારું. અને આ જે મોટી જગ્યા છે તે હું કોઈ એવી સંસ્થાને ભેટ આપી દઉં કે જે સંસ્થા તરફથી ધર્મની સેવા થતી હોય. બોલો, કેવી વાત છે, કેવો સંકલ્પ. પોતે ભાડાના મકાનમાં રહેવા ગઈ અને આખી સંપત્તિ એને બક્ષીસ આપી દીધી. મોરલ રી આર્મામેન્ટ ફોર્સ સંસ્થા ચાલે ઇંગ્લેન્ડમાં. મોરલ રી આર્મામેન્ટ ફોર્સ, નૈતિક પુનરુદ્ધારની સંસ્થા તેને આપી દીધી. અમે જોવા ગયા જગ્યા. ઓહો, કેટલાય માણસો આવીને કેટલાય દિવસો સુધી શાંતિ માટે તપશ્ચર્યા કરવા, ત્યારે એમને માટે રૂમ છે, હીટરની સગવડો છે, બધી જ સગવડો, ભોજનની સગવડો છે. અને આજુબાજુની જમીનમાંથી અનાજ ને ફળ ફૂલ પાકે છે ત્યાં વાપરવામાં, ગાયો છે, દૂધ હોય થાય છે. કેટલી વિશાળ સંપત્તિ. આનું નામ અમર બની ગયું. બોલો, આજે સ્ત્રી નથી પણ નામ અમર, એનો સ્વર્ગવાસ થઈ ગયો હમણાં. ટર્લી, એ બેનનું નામ ટર્લી, મિસ ટર્લી. તો જગ્યાનું નામ પણ ટર્લી થઈ ગયું છે, લગભગ ટર્લી નામનું ગામડું પાસે થઈ ગયું. અને ત્યાંથી આ જગ્યામાં જવાય. ઘણા માણસો જતા નથી, ઘણાને ખબર પણ નથી, પણ અમે આ જયારે વાત જાણી ત્યારે અમને થયું કે ચાલો ને જઈએ. આવા આવા પાત્રો પ્રભુના સ્મરણમાં એનું જીવન પસાર કર્યું કે મારી સંપત્તિથી બીજાની સેવા થાય તો કેટલી સારી વાત છે. એમાં મારું સુખ, અમીરીમાં સુખ નથી. કબીર સાહેબે કહ્યું એમ, જો સુખ પાયો રામ ભજન મે,
જો સુખ પાયો રામ ભજન મે,
સો સુખ નાહી અમીરી મે,
સો સુખ નાહી અમીરી મે,
મન લાગો મેરો યાર ફકીરી મે,
મન લાગો મેરો યાર ફકીરી મે,
હાથ મે કુંડી બગલ મે સોટા,
હાથ મે કુંડી બગલ મે સોટા,
ચારો દિશી जागीरी
में चालो
मन लागो मेरो यार फकीरी में
मन लागो मेरो यार फकीरी में
भला बुरा सबका सुनी लीजे
भला बुरा सबका सुनी लीजे
वो गुरु का तमें दारो एटलू सहेलू नहीं એમાં ભલું કોઈ કહેતા તો બહુ મજા પડે આપણને ગોળ જાણે ખાતા એવું લાગે હા હા બહુ મજા ના આપણા વિશે કોઈ સારું કે પણ જો બુરું કે તો પિત્તો ઉછળી જાય ભલાને બુરા બેયમાં મનને સરખું રાખવું બહુ જઘરું કબીર સાહેબને માટે એવું જ એક વાત થઈ બોલ થઈ જાય સંસારમાં કઈ એક જ જાતના માણસો છે સંસારમાં અનેક જાતના માણસો કેટલાક દીપડા જેવા કેટલાક વાઘ જેવા કેટલાક વરી જેવા કેટલાક રીંછ જેવા અને કેટલાક ગાય જેવા તો કેટલાક ભેંસ જેવા પડ્યા હોય ત્યાંથી ઉભા જ ન થાય ભેંસ જેવા તળાવમાં પડ્યા હોય તો ગમે એટલા પથરા મારો બેઠા થાય એવા આળસુ ના પ્રમાદી ભેંસ જેવા કેટલાક ગાય જેવા ન મરો અહિંસક ગાય અહિંસક પ્રાણીમાં ગણાય અહિંસક કોઈનું ખરાબ ન કરે કોઈની નિંદા ન કરે કોઈની કુટલી ન કરે કોઈનું બગાડે નહીં ગાય જેવા કેટલાક અને કેટલાક દેખાવોમાં જ આમ ભાલુ જેવા રીંછ જેવા જુઓ એટલે બીક લાગે તમને કા ક્યાંથી આવ્યા ઉપાધિનો પાર નથી વાઘ જેવા અને કેટલાક સાપ જેવા સીધા દેખાય પણ ચાલવા માંડે ત્યારે વાંકા ચાલ્યા વગર રહે ક્રુકેડ માઇન્ડ જેવા કેટલાક માણસો એ સાપ જેવા એ પૂર્વે બધા એવા થયેલા નવે મનુષ્યોની આવેલા એટલે તે સંસ્કારોને લઈને આવે જુદી જુદી જાત એવા કેટલાક માણસોનો કબીર સાહેબને સમાગમ થયો એમાં એક જણે કબીર સાહેબ વિશે વાત ફેલાવી તો ફેલાવીને લોકોને તો આનંદ જ આવે ને વાતો ફેલાવવા ઘણા એમાં જ આનંદ આવતો હોય વાતો ફેલાવે વાતોનો પાયો ન હોય વાતોનું કોઈ મૂળ્યું ન હોય એવી વાતો ફેલાવે બોલો ફેલાવી કે ભાઈ કબીર સાહેબને તો હમણાં ભજનમાંથી રસ જતો રહ્યો છે ને અને તો સંસારની માયામાં પડી ગયા છે અને એમને તો છોકરો થઈ ગયો તમને શું ખબર પડે મોટા સંત સંત કરીને પૂજા કરો છો ફેકોલોજી અને ફેકોલોજી કહેવાય સ્વામી વિવેકાનંદની ખ્યાતિ બહુ થઈ ગઈ ચિકાગોની સર્વધર્મ પરિષદમાં એમને માન મળ્યું બહુ માન બહુ ખ્યાતિ થઈ અહીંના મોટા મોટા વિદ્વાનોએ કહ્યું કે આ પરિષદની અંદર જેટલા પણ વિદ્વાનો આવે છે તેમની વિદવત્તાને એક બાજુ ત્રાજવાના પલ્લામાં મૂકો ને બીજી બાજુ ત્રાજવાના પલ્લામાં સ્વામી વિવેકાનંદ ભારતના યોગી વિદ્વાનની વિદવત્તાને મૂકો તો સ્વામી વિવેકાનંદનું ત્રાજવાનું પલ્લું નમે એવું લખ્યું પણ હિન્દુસ્તાનનો એક માણસ હતો એને ઈર્ષા થઈ જાણ્યા પછી વળો તે પણ સર્વધર્મ પરિષદમાં જ આવેલ તે પણ બંગાળના જ તેને ઈર્ષા થઈ ગઈ તે પણ રામકૃષ્ણ પરમહંસદેવની પાસે આવતા વિવેકાનંદ પણ જતા ગુરુ રામકૃષ્ણ દેવ પાસે તો આ ભાઈ પણ જતા પ્રતાપચંદ્ર મજમૂ એ બ્રાહ્મો સમાજના પ્રતિનિધિ તરીકે આવેલા કેશવચંદ્ર સેને બ્રાહ્મો સમાજ સ્થાપેલું તેના પ્રતિનિધિ તરીકે આ પ્રતાપચંદ્ર મજમૂદાર સર્વધર્મ પરિષદમાં આવેલ અને વિવેકાનંદની ખ્યાતિ થઈ અને ખૂચી એટલે એણે પોતાને પૈસે પત્રિકાઓ છપાવી કે તમે આ વિવેકાનંદને માન આપો છો પણ ભગવાન અમેરિકા આવીને પહેર્યા ત્યાં તો એની સ્ત્રી પણ રહે છે બંગાળમાં છોકરાનો પાર નથી હું બધું જાણું છું અને તો બધું મારી પાસેથી શીખેલો રામકૃષ્ણ દેવનું નામ તો નકામો લે છે નહીં લેવા શું નહીં લેવા પણ વિવેકાનંદ જરા ક્ષત્રિય પ્રકૃતિના હતા જનુની સામે આક્રમણ પણ કરી શકતા એટલે એણે એના જવાબો આક્રમક ભાષામાં વિવેકાનંદે આપ્યા છે એમના પત્રો વાંચો તો ખબર પડે છે પણ આ પ્રતાપચંદ્રે બહુ આવું કામ કરેલું બધા જ માન આપતા પણ આ એક હિન્દુસ્તાની માણસ અમેરિકામાં તે વખતે હતો તેના વિરોધી પ્રચાર કરતો કબીર સાહેબના વિરુદ્ધમાં કોઈ વાત ફેલાવી સમજ્યા તમે તો કે ના તો કે હા તમને ખબર નહીં તો કે એમ બોલ ચાલી માણસોનો સ્વભાવ તાવ જ છે જલ્દી કાલે એમ એમના ભક્તો થોડા વધતા ગયા તો કે એને હું પૂજો મને પૂજો મને પગે લાગ ત્યાં હું પૈસા ધરાવ અહીંયા ધરાવ અહીંયા મીઠાઈ મૂકો અહીંયા ફલ મૂકો કબીર સાહેબ બધું જાણે પણ બોલીએ કાંઈ શાંત સ્વભાવ કબીર સંતનો સ્વભાવ શાંત હોય સંત કોઈનું બગાડે જ નહીં અને બગાડવાની ઈચ્છા રાખે, સંકલ્પ જ ન કરે. એ તો સૌનો શુભ જ મંગલ જ જાય. એનું ખરાબ કદાચ થઈ જાય, પણ એ કોઈનું ખરાબ ઈચ્છે નહીં. એનું નામ સંત. વાત પહોંચી ગઈ કબીર સાહેબના કાને? આમ છે તો કે વાત નહીં. પણ એક વાર્તા માણસથી રહેવાયું નહીં ને, એટલે કબીર સાહેબ પ્રવચન કરતા હતા, ઉપદેશ આપતા હતા, સભા ભરાયેલી, ત્યાં જ આવીને એને બુમરાણ કરી મૂકી. અરે બેહો બેહો મોટા, તમને બહુ અમે જાણી લીધા, તમારા પરાક્રમો જાણીએ છીએ. આ તો અપમાન હતું કબીર સાહેબનું જાહેરમાં, અને છતાં કબીર સાહેબ શાંત રહ્યા. કઈ વાત?
ભલા બુરા સબકા સુની લીજે, ભલા બુરા કર ગુજરાન ગરીબી
મેં. જે બોલશે એનું જ મોઢું ખરાબ થવાનું છે. આપણને શું હોય બોલ? એનો ટાઈમ બગાડવાનો, એનું મોઢું બગાડવાનું, એનું મગજ બગાડવાનું. એનું તો બધું જ બગડ્યું ને, નિંદા કરનારનું. આપણું શું બગડ્યું? માટે આપણે દુઃખી થવાની જરૂર નહીં. આપણે આપણી જાતને જોવાની કે આપણે બરાબર જીવીએ છીએ ને. પતી ગયું પછી આખી દુનિયા જે કે એને આપણે હું લેવા દેવા, શાંત રહે. પણ વાત ઘણી આગળ વધી ગઈ, આખા સમાજની અંદર ફેલાઈ ગઈ ભાઈ. મોટા મોટા ભક્તો પણ વિચારમાં પડી ગયા કે આમ વાત છે. અને એટલામાં તો આ માણસે પછી ભર સભામાં એક દિવસ એક નાનો છોકરો હતો, એને લાવીને કબીર સાહેબ પાસે મૂકી દીધો. જુઓ આનો આ છોકરો છે, મોટો ઉપદેશ આપવા બેઠો છે વ્યાસપીઠ પર. પણ હવે તો વાત ઘણી આગળ ચાલી ગઈ ભાઈ, બહુ આગળ ચાલી ગઈ. હવે કબીર સાહેબને બધા જોવા લાગ્યા. કબીર સાહેબ તો શાંત રહ્યા. સભા પૂરી થવાની હતી એટલે કબીર સાહેબની આ સામે દેકારો મચી ગયો. આખો મચાવનારા હોય એવા તો હોય, પાછા કેટલાય દેકારો ભાડુતી લોકો હોય. ભાડુતી લોકો બે બે રૂપિયા આપશું, ખાવાના આપશું, તમે ધમાલ થાય દેકારો મચાવનારા. આપણા ભારતમાં આવું બધું બહુ થાય, રેલીઓ નીકળે, કઢાવનારાઓ બે બે રૂપિયા, આવવા જવાનું ટ્રકની યોજના, અને બે બે વાર ખાવાનું મજાનું. એ દેકારો મચાવનારા કહી રાખે તમારે આટલું જ ગોખેલું બોલવાનું, એ ધમધમાટ ચાલે. આવું બધું રાજકીય લોકો બહુ કરે ભારતમાં, દેકારો મચ્યો. તો એ કબીર શાંત રહ્યા. કઈ વાત? રૂવાડું આલ્યું નહીં કબીર. સમુદ્ર જેમ હાલે નહીં મોજાઓથી તેમ હાલ્યા. પણ પછી કબીરને થયું કે હવે કઈક વાત વધતી જાય છે, એટલે કબીરે શાંતિથી કહ્યું, બેટા તો ફરે છે બાપના ખોળામાં જઈને બેસી જા ને, તારો જે હોય તે. આ છોકરાનો સ્વભાવ હોય છે. તમે કોઈ પણ છોકરાને મેળામાં છૂટું મૂકી દો તો પછી એ છોકરું એના મા ને બાપને એની મેળે જ શોધી કાઢે. એને તમારે એડ્રેસ ના આપવું પડે, નામ ના આપવું પડે મા બાપ. એ છોકરાને સહજ ગળથુથી માંથી આ મળ્યું હોય, લોહીનો સંસ્કાર, એ ત્યાં જ જીને બેસે. બીજું કોઈ લેવા માંગે તો રડવા માંડે, નહીં 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 નહીં, ભૂલું પડેલું છોકરું રડવા માંડે. પણ એની ખરી માં જયારે એને મળે ને, ત્યારે આ છોકરોને રડવાનું બંધ થઈ. એનો ખરો પિતા એને મળે, પપ્પા કહો છો પિતા કહો છો, પપ્પા આવે જ કહેતા. પણ એ પપ્પા કે ડેડી કે શું મોટું તે મળે ત્યારે એને આમ ટાઢક થઈ જાય. અમે તો ભાઈ પિતા કહેતા હતા, અમે પિતા કહેતા, કારણ કે પિતૃ પૂ નામનું નરક, આપણા શાસ્ત્રો પુરાણો એમ કહે છે પૂ નામનું નરક, એમાં તિતરું તારે તે પિતા, પિતાનું આ કર્તવ્ય છે. પૂ નામના નરકમાંથી તારે. પૂ નામનું નરક એટલે અમંગળ વિચારો, અમંગળ કર્મો, અમંગળ ભાવો, આ બધું નરક જીવતું જ છે. આ બધું તેમાંથી પિતા તારે છે, સંસ્કારો આપે, વિદ્યા આપે, એટલે પિતા કહેવાય. બોલો. પપ્પામાં એવું છે, મેં એક ભાઈને પૂછેલી, મેં કહું આ પપ્પા તમારા શું મોટું કરે, તો કે કોઈ વાર આલો ટપ્પો મારે છે મને. તમે કહો પપ્પામાં તો કઈ પ્રેરણા નથી. તમે કહો તમારી મમ્મી કે મમ આપે એટલે મમ્મી, ખાવાનું આપે મમ મમ્મી. ત્યારે અમે તો માતા જ કહીએ, માતાજી, માતા કેટલો ભાવ છે. મા મામ તા તારય તે માતા, મને જે તારે તે માતા. દુઃખમાંથી તારે છે, ક્લેશમાંથી તારે, ઉપાધિમાંથી તારે, કષ્ટમાંથી તારે. મને દુઃખ હોય તો મા રડે. બોલો. પ્રાર્થના કરે, પ્રભુ સુખી કરજો. આ મને તારે છે, મારા જીવનને તારી દે છે તે માતા. હવે આ મમ્મીમાં આ બધું આવ્યું. મમ્મી પેલો છોકરો કે મને મમ આપે, મમ્મી લો. અરે ભૂખ્યો તો મમ્મી, તો કે છે બેટા લે લો. કેવા શબ્દો આપણા હતા અને હવે કેવા શબ્દો થયા, સમજી ગયા ને?
કબીર સાહેબ કે તારા પિતાના ખોળામાં જઈને બેસ ભાઈ, નકામો શું કામ ફરે છે? હજારો માણસો ભેગા થયેલા સભામાંથી એમાં છોકરો ધીરે ધીરે ચાલી અને એક બહુ મોટા શ્રીમંત પુરુષ હતા, આગળની લાઇનમાં માળા લઈને બેઠેલા સત્સંગમાં આવતા રોજ, એના ખોળામાં જઈને બેસી ગયો. હવે પેલી સ્ત્રી પણ ત્યાં રોજ આવતી, એની માં પણ રોજ આવતી, એને આ લોકોએ ચડાવેલી કે પૈસા આપીશું, તું કહેજે ને કે આ કબીરે મને બગાડી, કબીરે બગાડી. પણ એ સંતથી બહુ સંકોચાતી હતી કે સંતનું આવું ના થાય મારાથી, એટલે બોલતી નથી. પણ એના વતી બીજા બોલતા હતા. એટલે છોકરો બેઠો, એટલે કબીરે કહ્યું કે જોયું, હવે મને દોષ ના દેતા. શું બોલે પેલા? કહ્યું તો કરું, હું નથી, હું નથી, હું નથી. ઉઠેલ્યા ઉઠેલ્યા પણ ઉઠે ગઈ છોકરું. એ તો જેમ ઉઠ ઉઠ કરતા ગયા તેમ ગળે વળે ઉગતું ગયું. પેલું બોલો, એના સંસ્કારો છે ભાઈ, એમ તમે કાઢવામાં જોઈ જાઓ. પછી પેલી સ્ત્રીએ પણ કબૂલ કર્યો કે બરાબર છે, નાના સમાગમમાં હું આવેલી અને આને પોતાનું અપરાધ છુપાવવા માટે મને પૈસાની લાલચ આપેલી ને કહેલું કે તું કબીરને માથે ચડાવી દેજે. બોલો, પણ કબીર તો શાંત જ રહે. એવું અઘરું છે ભાઈ, સારું સાંભળીએ ત્યારે એ શાંત નથી રહેવાતું અને ખરાબ સાંભળીએ ત્યારે તો હમણાં નવણા લાકડી લઈને જઉં છું, એ સમજાઈશું એના મનમાં કાણ શું ખાય છે. ઊંઘે ના આવે આપણને તો, હજુ તો સવાર પડ્યું નહીં, રાતે ને રાતે એને જઈને દરવાજો ખવડાય, ક્યાં છે, શું છે, કેમ છે, કેમ તું, એટલે સમજે. હું બહુ ગપાતી, આપણે પદો સાંભળીએ ખરા પણ એ પ્રમાણે ચાલવાનું બહુ અઘરું, બહુ જ અઘરું. આખીર યો તન ખાક મિલેગા, આખીર યો તન ખાક મિલેગા. જે ફકીર છે તે મનમાં નિશ્ચય કરે છે શરીર નાશવન, સંસાર નાશવન, કશું કાયમ માટે રહેનારું નથી. કહા ફિરત મગરૂરી મે, કહા ફિરત મગરૂરી મે. મન લાગો મેરો યાર ફકીરી મે, મન લાગો મેરો યાર ફકીરી મે. કહત કબીરા સુનો ભાઈ સાધો,
કહત કબીરા સુનો ભાઈ સાધો.
સાહિબ મિલે સબૂરી મે,
સાહિબ મિલે સબૂરી મે.
ધીરજ રાખવાથી સાહેબ મળ્યા, શાંતિ રાખવાથી સાહેબ મળ્યા. સાંઈબાબા હતા શિરડીમાં, તે કહેતા પોતાના ભક્તોને કે મને બે વસ્તુની ભેટ આપો, બે રૂપિયા મૂકો તો ઘણા ના સમજે. પછી કોઈ ભક્તોને પૂછે કે સાંઈબાબા બે રૂપિયા મૂકો શું, કે બે રૂપિયા મૂકે તો કે નહીં, એ બે રૂપિયા નહીં. તો ભક્તો કહેતા કે એક રૂપિયો શ્રદ્ધાનો, બીજો રૂપિયો સબૂરીનો. શ્રદ્ધાને સબૂરી આ બે સંતને આપો, શ્રદ્ધા એક આપો, કદી ન ખંડિત થાય તેવી શ્રદ્ધા, કદી હાલે નહીં એવી શ્રદ્ધા, અને થોડીક સબૂરી. ધીરજ રાખો ભાઈ, ઉતાવળા બહુ ન થાઓ. અત્યાર ને અત્યારે આપણે મંત્ર આપીએ અને કાલે જ કે ભગવાનના દર્શન થયા નહીં આલા. ધીરજ રાખવી પડે છે. જેમણે મંત્ર આપ્યો એમને વર્ષો થઈ ગયા દર્શન કરવા માટે, કાયાને ઘસી નાખી એમણે. તો તમારે હવે થોડુંક તો જરા કજો, સ્કૂલમાં જાઓ ને તરત જ તમે કહો પાસ નથી આવો, એક વર્ષ તો ભણો પછી કંઈક આગળ તમને લેશે. ધીરજ તો રાખવી જ પડે બધા ક્ષેત્રોમાં. સર્વિસ કરવા ગયા ને તરત જ કે બીજે દાડે ઘેર આવીને તો પગાર મળ્યો નહીં, પણ શુક્રવારે મળે છે. જરા તો ધીરજ રાખો, હજી પાંચ દાડા વચ્ચે આડા છે, તરત કોઈ તમને આપેવું છે, રાહ જોવી પડે છે. તો સાહિબ મિલે સબૂરી, સાહિબ ધીરજ રાખવાથી મળ્યા, સબૂરી રાખવાથી મળ્યા. અને જે સુખ મને પ્રભુના ભજનમાં મળ્યું તે સુખ અમીરીમાં મળ્યું નહીં. કબીર સાહેબ કહે છે અમીરી અને ગરીબી મન નાખેલો છે, અને જે પ્રભુનું શરણ લે છે તે અમીર પણ સુખી થાય, અને પ્રભુનું શરણ લે તે ગરીબ બહારથી હોય તે સુખી થઈ જાય. પ્રભુનું શરણ લેનારો ગરીબ નથી, મનથી પોતાને કોઈ ગરીબ માને તે વાત જુદી. એવા અમીરો પણ ગરીબ હોય છે. મેં એક ભાઈને પૂછેલું, દિલ્હીથી આવતા અમારે ત્યાં દર વર્ષે આવે. મેં કહું કેમ સુખી? શું સુખી? આ બે હાથે આમ કરે, એની ટેવ જ આમ હતી, બે હાથે કપાળ આમ કરે. પંજાબી ભાઈ ક્યાં સુખી? શું તમારે વાંધો બુજુ ક્યાં સુખી? આ કોટ તમે બદલો ને, એમ કહો કોટ બદલો તો કોટ એક જ કાળિયો, જયારે હું જાઉં ત્યારે એ જ કોટ હોય, દુર્ગંધ આવે પાસે ઉભા હોય તો. બદલો તો કે ધોવા આપી નકામો બગડી જાય. ધોવા આપવાથી બગડે કે ધોવા ના આપવાથી બગડે, એની થિયરી આવી. ધોવા આપવું જ બગડે, એનું આયુષ્ય ઓછું થાય એમ ડ્રાય ક્લિનિંગમાં. મેં કહ્યું ચાલો કાઢી આપો, અમે આપીએ તમારો. તો કે ના, મારે નકામું ફોન આપી દેવું, પોતે આપે નહીં, કોઈને આપવા દે નહીં. એનું એ જ પહેરે. નવો કેવું કામ કરાવું, બે પૈસા ઓછા થઈ જાય. મેં કઈ પૈસા એમને ભેગા કર્યા છે, કેટલું કષ્ટ બેઠ્યું, આ એની થિયરી. અમે કહીએ જરા દૂધ પીજો, શરીર સારું રહે. તો કે ગેસ થાય છે. તમે કોઈ દહીં ખાચો તો કે વાયડું પડે. છાશ ગરમ કરીને અંદર મસાલો નાખીને ઝાડા કરે છે કે જો તો એમ કરો, દૂધ વગર ચાલે, દૂધનું કઈ કામ નહીં. અહીંયા મસૂરીમાં એવી સરસ એક બે દુકાનો છે મીઠાઈવાળાઓની, સરસ મજાની મીઠાઈ બને છે, બહુ સરસ માવાની મીઠાઈ, એમાં ઘી હોય જ નહીં, તાજો માવો. એ મજાની બે ચકતીઓ જાડી ગોળ મટોળ હવારે ખાઈ જાઓ. તો કે એ તો તમે કહો છો ને, કબજિયાત કરે પણ કોઈ રીતે બંધનમાં આવે જ નહીં, કોઈ રીતે બંધનમાં આવે. મૂકો તો પછી તમે આ દાન બાન થોડું કરતા રહો ને. તો કે મારા પૈસા પછી મારું કોણ, તમે આપશો તો તમારું વધશે. તો કે ના, મારું શું થાય. કેટલું કહું ત્યારે ન છૂટકે પૈસા કાઢે કોઈને આપવા માટે. પણ એક બે વાર અમારી સાથે એક બે ઠેકાણે આવ્યા કોઈ ભાઈને, ત્યાં પધરામણીમાં આવ્યા અને ત્યાં મેં એમનું સ્વરૂપ જોયું તો હું વિચારમાં પડી ગયો. કારણ કે એ લોકોએ ત્યાં દૂધ મૂકેલું તે બે ત્રણ પ્યાલા મોટા પી ગયા, અને મીઠાઈના ટુકડા મૂકેલા તે છ સાત ખાઈ ગયા, અને એ પછી ફળ કાપવા માંડ્યા અને એ પણ ખાવા માંડ્યા, એ પછી ગરમ ગરમ શીરો આવ્યો તે પણ આખો ડીશ ભરીને ખાઈ ગયા. હું વિચારમાં જ પડી ગયો, જેમ અર્જુને વિશ્વરૂપ ભગવાનનું જોયું અને બુદ્ધિ કામ ન કરે, મારી બુદ્ધિ પળવાર કંઈ કામ ન કરી શકી. અમે જ એકલા પ્રેક્ષક, હું ને માતાજી બે જ. મેં કહ્યું આપે તો દૂધ પીધું બેઠા ને, આ જુઓ એમને વાત સાંભળવાની પણ ફુરસદ નહીં, એ બાજુ જ લાગેલા. પછી એમના પુત્રી સાથે આવેલા દિલ્હીથી, તે દિવસોમાં આવેલા અઠવાડિયું રહેવા, એ બેનને મેં પૂછ્યું કે તમારા પિતાજીને તો દૂધ બૂધ કાંઈ ભાવતું નથી, ને વાયડું પડે છે, ઝાડા થાય છે. ઘણી વાર હું કહું તો કે છે, તો કે તો પોતાનું ખાય ત્યારે વાયડું પડે, બીજાનું નહીં. બહાર ખાવાનું હોય તો વાયડું. મેં કહું તો પછી એક કામ કરો, એમનું નામ ખન્નાજી હતું. મેં કહું ખન્નાજી એક કામ કરો, તમે સંકલ્પ કરો કે અઠવાડિયામાં બે વાર માણસોને નોતરવાને ખવડાવવું, પછી તમે ખાવ, જુઓ વાયડું બાયડું કાંઈ નહીં પડે. આ પૈસા તમને વાયડા પડશે, બીજું કશું વાયડું પડશે. અને કેટલા રૂપિયા? મેં કહું તમે શું ચિંતા કરો છો, છોકરો એક પણ નહીં, એક જ છોકરી. જમાઈ રાહત જુએ, કા ક્યારે મરી જાય, બધું એને મળવાનું. જમાઈ એવો મળેલો, અને એટલી બધી પ્રોપર્ટી. હું પૂછું કેટલા પૈસા છે, તો કે હવે આ જમાનામાં પૈસાનો હિસાબ જ શું, મને હાથ જોડીને કે યોગેશ્વરજી પૈસાનો હિસાબ. મેં કહું નથી માગવાનો, નથી લેવાનો, છે કેટલા એ તો કહો, ભગવાનનું નામ લઈને. હું કાંઈ ઇન્કમ ટેક્સ ઓફિસર છોડો છું, પાછળ પડીશ, મારે જરા વધારે સંબંધ એમની સાથે, સ્નેહમય. ને પૂછું ને વાત પણ કરી, કે કોઈને કહેતા નહીં, કોઈ નહીં કહું, આપણે બે જ જાણીએ. કોણ? 10 કરોડ છે. 10 કરોડ જ લગાડે પાછો છે. 10 કરોડ જ છે? અરે કેટલાકની તો કરોડો તૂટી જાય છે કમાતા કમાતા, અને તમારે 10 કરોડ છે તો જો પાછો લગાડો છો, અને દૂધ વાયડા પડે છે. જોઈ તમને આ કોટ એનો એ જ રાખ્યો છે, બદલો. હું તો રોજના બે બે પહેરું તમારા જેટલા 10 કરોડ હોય તો. બહુ મુશ્કેલ યોગેશ્વરજી, મોંઘવારી તમે જોવો છો ને, તો તમને ક્યાં મળે એવી મોંઘવારી? તમારા પાટલૂનમાં કોટમાં ક્યાંય પેસે એવી નથી. 10 કરોડ છે, અને પાછું હજુ કમાતા જવાનું. આખી દિલ્હીમાં ચાંદની ચોકનો વિસ્તાર મને બતાવ્યો, પણ કે આ બધી દુકાનો આપણી, આવું બેંકને ભાડે આપ્યું આપણું. મેં કહું આપ્યું એટલે તમારું મારું હૈયારું? કહો મારો પછી લેખિત આપતા જાઓ, તરડીની જેમ, કા ગરીબોની સેવામાં. કે ના, એ ના થાય, મારી છોકરી છે, ખાય એવી વાપરશે. આ સ્થિતિ છે. અમીરો પણ સુખ ભોગવી શકતા નથી એમ કહેવા માંગુ છું. આપણને એમ થાય કે અમીરી આવે એટલે સુખી થઈએ, પણ નથી થવાતું. બહુ જ મુશ્કેલ. મન જોઈએ છે આપણું. રામ ભજન સિવાય ક્યાંય સુખ નથી, પ્રભુના શરણ સિવાય શાંતિ નથી. એ પ્રભુને વેદો શિવ કહે છે કલ્યાણકારક. એનું શરણ લેનારનું કલ્યાણ આનંદ આપે. અને આવા સંતો કોઈ કબીર સાહેબ જેવા કે છે કે જે સુખ રામ ભજનમાં મળ્યું તે અમેરીમાં મળ્યું નથી, તે સુખ અંદરથી અમને મળેલું છે. અને આપણને કહે છે કે તમારે પણ જો સુખ મેળવવું હોય તો રામ ભજનનો આધાર લો, રામનો આધાર, પ્રભુનો આધાર. જે રમે છે સૌ માટે રામ છે, જેમની અંદર યોગીઓ મુનિઓ રમે છે, આનંદ લે છે જેનો, તે પ્રભુ રામ છે. તેનું શરણ, તેનું ધ્યાન કરો તો જ જીવનમાં સુખ સાંપડે. તે સિવાય સુખ કોઈને હજુ સુધી સાંપડ્યું નથી અને ભવિષ્યમાં પણ સાંપડવાની આશા નથી. એટલે યાજ્ઞવલ્ક્ય વનમાં ગયા તપ કરવા, તો મૈત્રી સાથે ગઈ, હું પણ તે સુખ પામું, તપ દ્વારા સુખ પામું. બોલો, તપ દ્વારા સુખ પામું. એને એમ થયું તો આપણને તપ કરવાનું ફાવતું નથી, જપ કરવાના ફાવતા નથી, તપ કરવાનું ફાવતું નથી, સંયમ કરવાનું ફાવતું નથી, વ્રત કરવાનું ફાવતું નથી. ચાલો વ્રત કરવાનું ફાવતું નથી. આપણે બધું આમ સીધું જોઈએ કે એમને એમ કઈ થઈ જાય એવું છે, એમ માથે હાથ મૂકો ને કઈ એમ ચટ્ટી વગાડીને કહો બેટા હો જાય ગાન થઈ જાય એવું કઈ છે રસ્તો, લાકડી આમ ફેરવો ને કઈ થઈ જાય, અમારે કઈ ન કરવું પડે એવું નથી. તપશ્ચર્યા કરવાની છે, સંયમ પાળવાના છે, વ્રતો પાળવાના છે, થોડું તપ પણ કરવાનું, જપ કરવાના, પ્રભુનું શરણ લેવાનું અને પવિત્રતાથી જીવતા શીખવાનું, તો શાંતિ મળી જાય, તો સુખ મળી જાય, તો આનંદ જીવનમાં પ્રાપ્ત થઈ જાય છે. હવે આપણે મા સર્વેશ્વરી પાસેથી ભજન સાંભળીએ.
તેજ મને રંગી રે પ્રભુ પ્રેમ ના રંગે,
તેજ મને રંગી રે પ્રભુ પ્રેમ ના રંગે,
તેજ મને રંગી રે પ્રભુ પ્રેમ ના રંગે,
તેજ મને રંગી રે પ્રભુ પ્રેમ ના
વાટે જાતિ એકલડી,
સંસારી વાટે જાતિ એકલડી,
પુનીત પંથ બતાવી જીવન પલટાવી, કે તેજ મને રંગી રે પ્રભુ પ્રેમ ના રંગે,
તેજ મને રંગી પ્રેમની મસ્તી જગાડી,
સંસાર तेज मने रंगी रे प्रभु प्रेम नारंगे
तेज मने रंगी रे प्रभु प्रेम नारंगे
तेज मने रंगी रे प्रभु प्रेम नारंगे
तेज मने
અહીં આવ્યો રે મોહન ગિરધારી
આજ અહીં આવ્યો રે મોહન ગિરધારી
આજ અહીં આવ્યો રે મોહન ગિરધારી
આજ અહીં આવ્યો
सर्वे भवन्तु सुखीनः। सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः ॐ शान्तिः ॐ।